તારીખ 2/5/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 672 અને 673 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 282
શ્રીમદ રાજચંદ્ર રચનામૃત પત્ર 692 452 છે. ઓમ સદગુરુ પ્રસાદ મથાળામાં કેટલા શબ્દો લખ્યા છે. પ્રસાદ એટલે કૃપા, સદગુરુની કૃપાનું સ્મરણ કર્યું છે. આત્મારથી શ્રી સોભાળ તથા શ્રી ડુંગર પ્રત્યે શ્રી સાયલા વિસ્તારપૂર્વક કાગળ લખવાનું હાલમાં થતું નથી, તેથી ચિત્તમાં વૈરાગ્ય ઉપસંવાદી વિશેષ પ્રવૃત્ત રહેવામાં સત્શાસ્ત્ર એક વિશેષ આધારભૂત નિમિત્ત જાણી શ્રી સુંદરદાસ આદિના ગ્રંથનો બને તો 2-4 ઘડી નિયમિત વાંચવું પૂછવું થાય તેમ કરવાને લખ્યું હતું. શું છે સુંદરદાસ કરીને એક માર્ગાનુસારી નાથ રાખે છે. એમણે એક ગ્રંથ લખ્યો છે, મેં પ્રકરણનું નામ બધે અંગ આપ્યું છે. આત્માને પ્રેરણા અને સુરાતન મળે બધો કાવ્યમાં લખેલો ગ્રંથ છે. આખો ગ્રંથ પોતે કાવ્યમાં જ લખ્યો છે. એનું નામ સુરાતન અંગ પાડ્યું છે. એનું એક કાવ્ય આમાં મૂક્યું છે, સુરાતન અંગ એક ગાથા મૂકી છે. 21મું પ્રકરણ છે અને 11મી ગાથા મૂકી છે એમણે આયા. એવી રીતે ગુરુ ઉપકાર તો ગુરુ કૃપા અંગ એમ લખ્યો હોય. પછી આત્માના વિષય આવે તો અધ્યાત્મ અંગ, એક પ્રકરણનું નામ અંગ આપ્યું છે આખા ગ્રંથમાં. બહુ સારો ગ્રંથ બતાવ્યો, બનાવ્યો છે. મેં પૂરો નથી વાંચ્યો, મેં વચમાં આત્મા આવ્યો હતો ત્યારે થોડો વાંચ્યા, થોડા પ્રકરણો વાંચ્યા હતા. મુખ્ય મુખ્ય પ્રકરણો પહેલાં વાંચી દીધા હતા, પછી બાકીના પ્રકરણો વાંચવાના હતો. પણ બહુ સારો ગ્રંથ છે. શું લખે છે કે ચિત્તમાં વૈરાગ્ય ઉપસંવાદી વિશેષ પ્રદીપ્ત રહેવામાં, વૈરાગ્ય ઉપસમ તમને છે પણ એ વધારે ડિગ્રીમાં પ્રદીપ્ત થાય એમ, અગ્નિ વધારે સળગે એમ, વધારે વૈરાગ્યની ઉપસમની ડિગ્રી વધે એના માટે સત્શાસ્ત્ર એક વિશેષ આધારભૂત નિમિત્ત છે. સત્શાસ્ત્રથી એ ભાવો વિશેષ પ્રમાણે થાય છે એમ જાણીને શ્રી સુંદરદાસ આદિના ગ્રંથનું વૈરાગ્ય અંગ ને બધા અંગે એમણે ઘણા બધા પ્રયોજનભૂત અંગો લખેલા છે. બહુ સારો ગ્રંથ છે. ગ્રંથનું બને તો 2-4 ઘડી રોજ નિયમિત રીતે રોજ વાંચવું પૂછવું થાય. બે મુમુક્ષુ છે, ડુંગરભાઈ અને સુભાષભાઈ મિત્રો છે, સાથે વાંચવું અને એકબીજાએ ચર્ચા કરવી, એકબીજાને પૂછવું તેમ કરવાનું લખ્યું હતું. એવી કૃપાળુ દેવે સૂચના લખી હતી. શ્રી સુંદરદાસના ગ્રંથો પ્રથમથી કરીને પ્રાંત સુધી એટલે અંત સુધી વિશેષ અનુપ્રક્ષાથી હાલ વિચારવા માટે તમને તથા શ્રી ડુંગરને વિનંતી છે. પહેલાં લખ્યું હતું, હજી પણ લખું છું કે સુંદરદાસના ગ્રંથો છે તે તમે શરૂઆતથી માંડીને છેવટ સુધી આખો ગ્રંથ ક્રમથી અમુક જ વાંચ્યું એવું નહીં, વિશેષ અનુપ્રક્ષાથી એટલે વારંવાર ભાવનાપૂર્વક વિચારવા માટે તમને તથા શ્રી ડુંગરને વિનંતી છે. માયા સુધી માયાનો સંભવ રહ્યા કરે, એટલે જ્યાં સુધી જીવને દેહનો સંયોગ હોય ત્યાં સુધી એની દેહાત્મ બુદ્ધિ રહ્યા કરે. કાયા સુધી માયા, માયા એટલે શું? દેહ ઉપરનું મમત્વ, પોતાપણો, એને માયા કહે છે. આપણે શું કહેતા કે ઘરે મહેમાન આવે, બે ચાર દિવસ રહી જાય, પણ પછી છૂટા પડે ત્યારે એમ કે તમે થોડા દિવસમાં કેટલી બધી માયા લગાડી કે તમે જાઓ છો એ અમને ગમતું નથી. એક દિવસને બે દિવસ રહ્યા હોય તો એની આત્મીયતા થઈ ગઈ હોય, પરસ્પર સ્નેહ થયો હોય, તો એને માયા કહેવામાં આવે છે. એ માર્મિક શબ્દ છે અને બધાને અનુભવમાં આવે એવો શબ્દ છે. કુટુંબ પરિવાર પ્રત્યે માયા હોય છે, સામાન્ય રીતે પોતાના સ્વજનો પ્રત્યે માયા હોય છે. દરેકની માયા એટલે પોતાપણા, પોતાપણાથી ઉત્પન્ન થતો સ્નેહ રાગ એને માયા કહે છે. તો કહે કાયા સુધી માયાનો સંભવ રહ્યા કરે એમ શ્રી ડુંગરને લાગે છે. એમને ડુંગરભાઈ હતા એ જરા સૂક્ષ્મવાળા હતા, એમની મતનું પણ વાંચતા હતા, અથવા એમની મત બાજુ જરા ખેંચાઈ ગયેલા પણ ખરા. પછી કૃપાળુ બાજુ વયા સ્વભાગભાઈના હિસાબે વયા. થયેલું એવું કે બંને મિત્રો એના ડુંગરભાઈ જરા વિશેષ સૂક્ષ્મવાળા એટલે સ્વભાગભાઈ એને અનુસરતા હતા. કૃપાળુ જો મળ્યા પહેલાંની વાત છે, એમાં એમને થોડું નુકસાન પણ થયું, કેમ કે એને અનુસરતા એટલે એમની માન્યતાને પણ અનુસરતા. એટલે જે ઈશ્વર કૃપાને, ઈશ્વર ઈચ્છા અને ઈશ્વર કર્તૃત્વ સંબંધી જે કાંઈ વિચારો એમના ઘડાના એ ડુંગરભાઈને હિસાબે ઘડાના. આમ તો બે સ્થાનક વાસી જૈન, પણ અત્યારે તો સંપ્રદાયના જૈનોમાં અન્યમત જેવું ચાલે છે. બધા ભગવાન કાંઈક આપણને મદદ કરે અને ભગવાન આપણું સારું કરે એ સામાન્ય જે બધી લૌકિક લાગણી છે ઈશ્વર કર્તૃત્વને ઘુસેલી છે, એ પણ એમાં બે જણા હતા. પછી કૃપાળુ દેવ મળ્યા સુભાષભાઈને, સુભાષભાઈનો ઝુકાવ એકદમ ફરી ગયો. ડુંગરભાઈ બાજુ જે વળેલા એ એકદમ બહુ સમર્પિત થઈ ગયા કૃપાળુ દેવ પ્રત્યે, અને એનો લાભ ડુંગરભાઈને મળ્યા. પછી મિત્રો હતા કે બળવાન, આમાં શું છે મિત્રો ના બધા સરખા નથી હોતા, એનાથી પણ તો હવે જ છે. એમાં શું છે બળવાન હોય એની અસર નબળા ઉપર આવે છે, અને પ્રિન્સિપલ જે છે સિદ્ધાંત છે એ આ પ્રકારનો નિયમ છે કે નબળો હોય એના સબળાની અસર નબળા ઉપર આવે. એટલે જો સદગુણી નબળો હોય તો અવગુણીની અસર સદગુણી ઉપર આવે અને એના સદગુણ હણાય, અને જો અવગુણી નબળો હોય અને સદગુણી સબળો હોય તો અવગુણી ને અવગુણ ચડે ને એ સદગુણી થઈ જાય. મિત્રતામાં આ એક સંઘની અસર આવે છે, પણ જો બળવાન હોય એ જીતે છે, નબળો હોય એ હારે છે. અવગુણે ડુંગરભાઈનો સૂક્ષ્મ વધારે હતો. સૂક્ષ્મતા શું છે? ધાણ પણ ઘણું હતું, અન્ય મતના શાસ્ત્રો વાંચે, જૈનનું વાંચે, જ્ઞાન અદ્ભુત રૂપે આમ ધાણ પણ સ્વભાગભાઈ કરતા વધારે, અને સ્વભાગભાઈને વિશ્વાસ કે આ કંઈ મારા કરતા વધારે સમજે છે. વિશ્વાસ કઈ જાતનો? અને આપસમાં એવું હોય ને, આપસમાં મિત્રાચારી હોય ત્યારે કોઈ વધારે સમજે કે ઓછું સમજે, એ જાતની ઇમ્પ્રેશન એકબીજાને હોય છે, એવી એમને પણ એ જાતની ઇમ્પ્રેશન હતી. એટલે એ પોતે વધારે સમજદાર છે એમ સમજીને એમની વાતોને સંમત કરતા, એ રીતે અનુસરતા. એટલે એ રીતે શરૂઆતમાં એમને નુકસાન પણ થયેલું. ઘણું નહીં મળ્યા પછી એકદમ ઝુકાવ ફરી ગયો અને એ પરિણામો બળવાન થઈ ગયા. એટલે બે સંઘ છે, એક બાજુ કૃપાળુદેવનો સંઘ છે, એક બાજુ ડુંગરભાઈનો સંઘ છે. પણ કૃપાળુદેવનો સંઘ બળવાનપણે થયો, પોતાના પરિણામ બળવાન થયા, ડુંગરભાઈ ઉપર એની અસર આવવા માંડે. ડુંગરભાઈ ને જરા અસર આવતા વાર લાગી સુભાગભાઈ કરતા, કેમ કે એમને કૃપાળુદેવનો એટલો વિશ્વાસ જલ્દી ના આવે જેટલો સુભાગભાઈ ને આવેલો હતો. એક વાત બીજું, પોતે પણ ધ્યાન પણ આવના અહમમાં હોય હોય ને, એ બધું થોડું નડે છે કે એમને વાર લાગેલી, પણ છતાંય તે ઠીક ઠીક ફેરફાર થઈ ગયેલો એક સત્સંગના હિસાબે, સુભાગભાઈના સત્સંગના હિસાબે. તો સુભાગભાઈ ને કૃપાળુદેવ મળ્યા પછી સૂઝ બહુ સારી આવી. આત્મકલ્યાણના પરિણામોનો વિવેક જેને કહીએ બહુ સારો આવ્યો, એ ફાયદો ડુંગરભાઈને મળ્યો. આમ તો ઈડર ગયા ને, ત્યારે સુભાગભાઈ પૂછ્યું કે ડુંગરભાઈ ને આરે લેશું, તો ગમે મને કઈ વાંધો નથી, નહીં તો એવી વખતે ન લઈએ, કારણ કે એમાં તો એમને મોસ્ટ કોન્ફિડેન્શિયલ વાત કરવાની હતી બીજ જ્ઞાનની. અને એ બીજ જ્ઞાન નો વિષય એ લોકો અંદરો અંદર ચર્ચતા હતા, એટલે કૃપાળુદેવને એમ છે કે ભલે ને આ વિષય ચર્ચે છે તો એની યોગ્યતા હશે એટલો લેશે, ભલે આવે એને ના ન લખી, ભલે આવે રજા આપી, પણ એમના નસીબ એટલા બગડા વૃદ્ધાવસ્થામાં નરમ ગરમ તો હવરીએ, અને સુભાગભાઈ તો હાવ કરણ પછાડી હતા, તો એ તો આજ્ઞામાં હતા તો ચાલો ઈડર એટલે કે ચાલો આપણે હારે લઈને ભલે ને એ વખતે મરણને શરણ થવાય તો શું વાંધો છે, આપણે આપ તમે આપ સાથે તો પછી શું મારે, હું એમ નથી કઈ પડી નહોતી, મૃત્યુ સુધીની દરકાર સુભાગભાઈની નહોતી. એટલે તમારી તબિયત એવી નથી કે હું આત્મા મુસાફરી કરીને આવી શકું, તો પોતે ના પાડે નસીબની વાત છે. તરસ લાગે તો પાણીની કિંમત થાય, મિત્ર પાણી ધોઈ નાખે માણસ એના જેવું છે, તરસ લાગે તો એ પાણી પ્રાણ બચાવે, એવું નથી પાણી ધોઈ નાખે એવું છે. હોનાર અનુસાર જ વર્તમાન યોગ્યતા હોય ને, વર્તમાન યોગ્યતા ને હોનાર સાથે અનુસંધાન તો છે જ ને, તે બધું કોર્ડિનેશન છે. શું કહે છે, કાયા સુધી માયા રહ્યા કરે, માયાનો સંભવ રહ્યા કરે એમ શ્રી ડુંગરને લાગે છે. એટલે પોતાનું એમનું જ આત્મધાન પણ હતું, દેહ હોય ત્યાં સુધી દેહ નું મમત્વ રહીએ, તો કોઈ વિતરાગ્ઞા નથી રહેતું, પણ એમની માન્યતા એ સ્વતંત્ર હતી ડુંગરભાઈની. તે અભિપ્રાય પ્રાય એટલે ઘણું કરીને તો યથાર્થ છે, તો સામાન્ય સંસારી જીવો માટે તો એમ જ છે, તો પણ એમાં આપવા છે, તો પણ કરીને તો પણ કોઈ પુરુષ વિશેષને વિશે કોઈ પણ એવા જીવો એવા આત્માઓ હોય શકે કે કેવળ સર્વ પ્રકારના સંયલનાદિ કષણનો અભાવ થઈ શકવા યોગ્ય લાગે છે અને થઈ શકવામાં સંદેહ થતો નથી, તેથી કાયા છતાં પણ કષાય રહિત પણ સંભવે અર્થાત સર્વથા રાગદેશ રહિત પુરુષ હોય શકે. શું કહે છે, અહીંયા પૂર્ણ વિરામ છે. કે અભિપ્રાય સામાન્ય જીવો માટે તો ઠીક છે, હવે વિશેષમાં જ્ઞાની અને મુનિ છે, તો કે જ્ઞાની પણ બીજા જીવોની જેમ જ શરીરનો વ્યવહાર કરતા જોવામાં આવે છે, ખાવું પીવું નાવું ધોવું કપડાં પહેરવા, ઠંડીમાં ગરમીમાં એ પ્રકારે તે પ્રકારે ઋતુ અનુસાર હોય, શું એમાં તો ખાસ ફેરફાર નથી દેખાતો, તો ભાઈ એમને કાયા છે તો એમને માયા છે, આ તો ખતવો આપણે રાત્રે પછી મુનિ દશાની, જો મુનિ થઈ હાર લેવા તો જાય છે, જ્ઞાન ધ્યાન છોડીને જાય છે, એમને પણ હાર વગર ચાલતું નથી. તો ત્યાં સુધી આપણે ચારિત્ર મોહ ગણીને પણ કાયાની માયા ગણી લ્યો એમ કે, પણ વિતરાગને શું, વિતરાગને આહાર હતો. આ શ્વેતાંબર સંપ્રદાયની માન્યતા જુદી છે થોડી, એમાં તો તે આહાર લે છે, અને ખરેખર વાત એવી નથી. આમ નવી એની રીતે પ્રબળ દેશ સ્થાપે છે અહીંયા, એવા થાપી છે અહીંયા. પણ જરા ઊંડે ઊંડે થી વાંચે વિચારે તો સમજ પડે એવું થાય. કોઈ પુરુષ વિશેષ ને વિશે એટલે કેવળ જ્ઞાની ને વિશે આપણે લઈએ, કેવળ સર્વ પ્રકારના સંમેલન આદિ કસાય નો અભાવ થઈ શકવા યોગ્ય લાગે છે. સંમેલન કસાય મુનિ ને જ હોય, અનંતાનું મંદિર પ્રત્યાખ્યાન વર્ણી ને અપ્રત્યાખ્યાન વર્ણી ત્રણેય ચોકડી ગઈ છે. ક્રોધમાન માયા લોક એક ચોકડી, બે ચોકડી ને ત્રણે ત્રણ પ્રકારની ગઈ છે. એક સંમેલન ના ક્રોધમાન માયા લોક છે છેલ્લે મુનિ દશામાં. તે કસાય નો સંજલન આદિ કસાય નો અભાવ થઈ શકવા યોગ્ય લાગે છે, એનો પણ નાશ થાય અને થઈ શકવામાં સંદેહ થતો નથી, ચોક્કસ થાય શંકા નથી મને, એવો કસાય નો નાશ શરીર હોય એટલે ન થાય. તેથી કાયા છતાં પણ કસાય રહિત પણ સંભવે, શરીર પૂર્ણ વિતરાગ હોય અને શરીરનું કોઈ એને સંભાળ કરવાનો કોઈ ઉદય ભાવ એમને ન હોય, શરીર સંબંધીનો કોઈ ઉદય ભાવ એમને ન હોય, તો ઉદય ભાવ છે જ કસાય છે. તો સંજોગ એટલે બહુ પાતળો કસાય, એનો પણ નાશ થઈને કેવળ કસાય રહી દશા થઈ શકે તેવું મને નિશંક લાગે છે. શ્રી ભગવાનને જ હોય સંપૂર્ણ વિતરાગ દશા એમ નહીં, અરિહંત ભગવાનને પણ સંપૂર્ણ વિતરાગ દશા હોય છે એમ કહે છે. અને એમાં શરીર ધર્મ સંબંધી કોઈ પણ ભાવ વિતરાગ ને નથી થતો. ચાર ઘાતી કર્મ બાકી રહ્યા છે અને ચાર ઘાતીનો નાશ કરીને અરિહંત થયા છે. એમાં મોહ સંપૂર્ણપણે ગયો, નાનાવર્ણી સંપૂર્ણપણે ગયો, દૃષ્ણાવર્ણી સંપૂર્ણપણે ગયો અને અંતરાય સંપૂર્ણપણે ગયો. અંતરાય કર્મ નથી એટલે કોઈ પણ પ્રકારના અંતરાયને કારણે કઈ કરવું પડે એ વાત રહેતી નથી. દાન લાભ ભોગ ઉપભોગ બધો સંપૂર્ણ અંતરાય ગયો છે, પરિભોગ ગયો છે. એટલે એમને વેદની કર્મ બાકી હોવા છતાં પણ ચાર અગાતીમાં આયુષ નામ ગોત્ર ને વેદની, એ વેદની છે એ એટલો અલ્પ પ્રમાણમાં હોય છે કે સમુદ્રના પાણીમાં કોઈએ ઝેરનું ટીપું નાખ્યું હોય તો એ સમુદ્રનું પાણી પીને કોઈ મરે નહીં. ટીપુની બાટલી ખાલી કરી હોય તો ન મરે, કેમ કે એનું પાણીનું પ્રમાણ એટલું બધું છે અને એની સામે ઝેરનું પ્રમાણ નહીં વધ છે. એમ સાતા વેદનીના સમુદ્રમાં અસાતા વેદનીનું ટીપું હોય છે અરિહંત ભગવાનને. એવો કોઈ મોટો શરીરનો ઉપદ્રવ અરિહંત દશામાં રહેતો નથી, થતો નથી. અને જે કાંઈ હોય છે એમાં એમને કાંઈ મોહ હોતો નથી, શરીરની સાતાનો પણ મોહ નથી. સાતા વેદની છે પણ સાતાનો મોહ નથી, અસાતાનો મોહ નથી. સંપૂર્ણ કસાય રહી દશા છે. સંજલન કસાયનો બારમા ગુણ સ્થાને નાશ કર્યો છે. યથાખ્યાત ચારિત્ર બારમા ગુણ સ્થાને પ્રગટ થયા પછી સંપૂર્ણ યથાખ્યાત ચારિત્ર પછી તેમનું ગુણ સ્થાન અરિહંત દશામાં આવે છે. ઉદય હોય છે પણ ઉદય ભાવ નથી હોતો. ઉદય બધા કેવું ને જુદો જુદો હોય પણ ઉદય ભાવ એક ન હોય. જેમ કે વાણી ઉત્પન્ન થઈ એ ઉદય છે, વાણી બંધ થાય એ પણ ઉદય છે. 24 કલાકમાં 4 વખત 6 કલાકે વાણી શરૂ થાય નિયમિત રીતે, 2 વખત દિવસે અને 2 વખત રાત્રે. પણ ત્યાં રાત પડતી નથી, ત્યાં જે સમોસરની અંદર એટલું ઝાક જમાવ હોય છે, દીવો બનાવેલું છે, તો ત્યાં બત્તી કરવી પડતી નથી અને સૂર્ય ઉગે છે હાથમાં છે કોઈને ખબર પડતી નથી. ભૂખ તરસનું ભાન કોઈને રહેતું નથી વાણી સાંભળવામાં. એવી અમૃત જેવી મીઠી વાણી, કોઈ જ્ઞાનમાં કાનમાં અમૃતની ધાર કરતું હોય એવું લાગે. અને ઉઠવાનું કોઈને મન થાય નહીં, કોઈને ઊંઘ આવે નહીં, કોઈને ધોકો આવે નહીં, કોઈને કોઈ શરીરની હાજતનો ખ્યાલ ન રહે, કલાકો સુધી પણ બેસી રહે તો ઊભા નથી. પછી માણેક બંધ થાય, ગમે ત્યારે બંધ થાય, બંધ થવાનો નિયમ નથી. ઉત્પન્ન થવાનો નિયમ છે, દિવસમાં 4 વખત 6 ઘડીએ એ વાણી શરૂ થાય અને પછી આપોઆપ બંધ થાય. શરૂ થાય પણ ઉદય છે, બંધ થાય પણ ઉદય છે, સમોચરણ છે પણ ઉદય છે, બધા સાંભળવા આવ્યા છે ઉદય છે. અને પોતાના શરીરની સંયોગ રહ્યો છે એ પણ આયુકર્મનો ઉદય છે, એ પણ આયુકર્મનો ઉદય જ છે, ઉદય છે, ઉદય ભાવ નથી, સાહિક ભાવ એક જ રહ્યો છે. ભાવ 4 પ્રકારના, ઉદય, ઉપસમ, સ્વઉપસમ અને ક્ષાયિક. એમાં એક જ ભાવ છે એમને, ક્ષાયિક ભાવ. જ્ઞાન પણ ક્ષાયિક ભાવે, દર્શન પણ ક્ષાયિક ભાવે, ચારિત્ર પણ ક્ષાયિક ભાવે, અનંત સુખ છે તે સુખ પણ, પરમાનંદ પણ ક્ષાયિક ભાવે, પુરુષાર્થ અનંત વીર્ય છે તે પણ ક્ષાયિક ભાવે. બધા થોડો સંપૂર્ણ પ્રગટ થયા છે એ એના પ્રતિપક્ષી કર્મના ક્ષયે પ્રગટ થયા છે, એટલે એ બધા ભાવને ક્ષાયિક ભાવ કહેવામાં આવે છે. એ પ્રતિપક્ષ કર્મનો ક્ષય થઈ ગયો છે. શું લખે છે કૃપાળુજી કે કોઈ પણ પુરુષ વિશેષને વિશે કે કેવળ જ્ઞાની આત્માઓને વિશે, કેવળ સર્વ પ્રકારના સંજલન આદિ એટલે છેલ્લા છેલ્લી ચોકડી, એ કશાયનો અભાવ થઈ શકવા યોગ્ય લાગે છે અને તે થઈ શકવામાં સંદેહ થતો નથી, મને તો શંકાય પડતી નથી. એમ જ અરવિંદ દશાનું સ્વરૂપ એવું જ હોય. તેથી કાયા છતાં એમ બે છે પણ કશાય રહી પણ સંભવે હોઈ શકે, કશાય શરીર હોય ને કશાય ન હોય, અર્થાત સર્વથા રાજદેશ રહીત પુરુષ હોઈ શકે, વિતરાગ પુરુષ હોઈ શકે, શરીર હોય એને સદેહે મોક્ષ કહેવામાં આવે છે. સંજલન 12મા ક્ષય થાય, 10મા ગુણ સ્થાન સુધી હોય, 11મા ઉપસમ ભાવે હોય, તો ઉપસમમાં ઉપસમ થઈ ગયો એટલે ઉદય ન હોય, પણ ઉપસમ છે એનાથી પછી ઊભું થાય, કેમ કે અંદર ક્ષય નથી થયો એટલે 10મા સુધી છે. 10મા ગુણ સ્થાન સુધી એને સૂક્ષ્મ સાંપ્રાય નામનું ગુણ સ્થાન કીધું છે, એટલે સૂક્ષ્મ લોભ છે ત્યાં. એને તો કેવળ જ્ઞાન ગોચર છે, પોતે તો નિર્મિત દશામાં હોય, પોતાને એનું જ્ઞાન ન થાય, તો કેવળ જ્ઞાન જાણે છે. લોભની જે પ્રકૃતિ છે, 147 પ્રકૃતિમાં બધી પ્રકૃતિ જતા 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 છેલ્લી લોભની જાય છે, એ 10મા ગુણ સ્થાને જાય છે. 11મા ગુણ સ્થાને બુદ્ધિ ઉપસમ થઈ જાય, 12મા ગુણ સ્થાને બુદ્ધિ ક્ષય થઈ જાય. એ બધા ગુણ સ્થાન સેકન્ડોના હોય છે, કેમ કે અંતર્મુહૂર્તમાં 8 થી માંડીને 12 સુધીના ગુણ સ્થાન ચડી જાય. 8, 9, 10 અને 12 4 ગુણ સ્થાન ચડી જાય, 8મા ગુણ સ્થાને શ્રેણી માંડે ત્યાં. અને 7માંથી નિર્વિકલ્પ છે, 7માંથી ઉપર ચડ્યા 8માં આવ્યા, એ બધા નિર્વિકલ્પ ગુણ સ્થાન છે, ત્યાં બુદ્ધિપૂર્વકનો રાગ નથી. સંજલન અતિ મંદ છે, એ 10મા ઉપસમે, 11મા ઉપસમે અને 12મા ક્ષય થાય. એ તો ક્ષાયિક શ્રેણી વાળાને 11મું આવે નહીં અને ઉપસમ વાળાને 12મું આવે નહીં, એમ છે. એ પાછા આવે છે ઉપસમ. સર્વથા રાગવેષ રહિત પુરુષ હોઈ શકે, રાગવેષ રહિત આ પુરુષ છે એમ બાહ્ય ચેષ્ટાથી સામાન્ય જીવો જાણી શકે એમ બની શકે નહીં. સામાન્ય જીવોને વિતરાગની ઓળખાણ ન પડે, કેમ કે તે ધ્યાનસ્થ અવસ્થામાં છે, અંતર પરિણામને કાંઈ સમજી શકતા નથી. અને ધ્યાન તો અન્યમતના જીવો પણ લગાવે છે, સમાધિ તો લગાવે છે. અન્યમતમાં કેવી સમાધિ લગાવે છે ખબર છે? જમીનમાં ડૂબી જાય, ડચાઈ જાય, ખાડો ખોદીને અંદર બેસે અને એમ કે હવે તમે ચણી નાખો આ ખાડાને, હવે તમે ચણી અને જમીન જેવી જમીન ઉપર કરી નાખો, બધા હાલી શકે એવે અને કરી નાખે, એની અંદર દેહ છોડી દે, એમ કે તમે સમાધિ લીધી નથી, કઈ થી કઈ વિતરાક નથી થઈ જવાતો. ગ્રેટ મિથ્યાત્ માં હોય બાબા સાધુ લે છે, અન્ય મત માં સમાધિ લે છે, કોઈ જમીન માં સમાધિ લે છે, કોઈ જળ સમાધિ લે છે, પાણીમાં ડૂબે બાર જ ન નીકળે, કામ છૂટી જાય. એથી કઈ વિતરાક છે એમ ન ખબર પડે, પણ ભગવાન ધ્યાનમાં છે, સુખ ધ્યાન ની સમાધિમાં છે, માટે બધાને ખબર પડી જાય કે આ વિતરાક છે એમ નથી. કેમ કે બાહ્ય ચેષ્ટા છે. શું કે છે એમ બાહ્ય ચેષ્ટાથી સામાન્ય જીવો જાણી શકે નહીં એમ બની શકે નહીં, જાણી શકે એમ બની શકે નહીં, એટલે જાણી ન શકે. બહારમાં આવે છે પણ એ ચેષ્ટાને સમજવા માટેની નજર જોઈએ. સામાન્ય રીતે હીરો પ્રકાશે છે અને સોનું ચળકે છે, છતાંય તો ચળકે એટલું સોનું નહીં અને ચમકે એટલા હીરા નહીં. બરાબર છે, કેમ કે નકલી સોનું હોય તો બહુ સારું ચમકાવી શકાય છે પોલિશ કરીને, અને નકલી હીરા હોય તો પણ બહુ સારું લાઈટ આપે છે. એમ હમણાં તો આ પ્લાસ્ટિકના નીકળ્યા છે અમેરિકન ડાયમંડ, એ તો બધા ઘણા ભૂલેવા નીકળ્યા છે, કેમ કે એની ટ્રાન્સપરન્સી બહુ સારી હોય છે, બહુ ટ્રાન્સપરન્ટ હોય છે. એ તો કઈ હાથો હીરો થોડો થઈ જાય, સાચા હીરાના જે ગુણ છે એ જુદા જ છે, આખા એની હાર્ડનેસ છે, એની સાયન્સ ની અંદર એને 10મો ડિગ્રી આપી છે, ડાયમંડ 10 કહેવાય છે. કે એના ઉપર હથોડી મારે તો હથોડીને ગોબો પડે, સાચો હીરો હોય અને લોઢાથી એને ટીપે તો જે લોઢાથી ટીપે એમાં ગોબો પડે, લોઢા કરતા વધારે હાર્ડનેસ એમાં હોય છે. કઈ પ્લાસ્ટિક ના હીરામાં થોડું આવે, પ્લાસ્ટિક ના હીરામાં એટલી કઈ હાર્ડનેસ ન આવે, એટલે બધા ગુણ ન આવે. એમ સમાધિ દશામાં વિતરાગની જે સમાધિ દશા છે એની બાહ્ય ચેષ્ટામાં વિતરાગતા આવે છે. બાહ્ય ચેષ્ટા એ તો સજીવન મૂર્તિ હોય તો આવે, એમાં કઈ નવાઈ નથી, પણ એમની મૂર્તિ પ્રતિમામાં વિતરાગતા દેખાય, એવી વાત છે. આ પ્રસંગ બિલકુલ હજી આવું બોલી ભણવા છે, વિતરતી વિતરાગતા છે. હા, એ બહુ સરસ ભાવ આવે છે. નીચે મંદિરમાં આમાં બેઠા હોય તો ઉભા થવાનું મન ન થાય, ભૂખ તરસ ભૂલી જાય એવું છે, એવી પ્રતિમાઓ છે. સર હોય છે તો એ નજર જોઈએ. સામાન્ય માણસને બધું સામાન્ય જ લાગે એવું છે, એમની વિતરાગતા, એમની શાંતતા, એમની અંતર્મુખતા, અને એ બધું સ્વસંવેદન ભાવમાં હોય છે, એટલે એમનું બધું સ્વસંવેદન, અનંતુ સ્વસંવેદન, એ બધું એમાં પ્રત્યક્ષ છે. આપણે જીનેન્દ્ર દર્શનનો એક આર્ટિકલ લખેલો છે, એક આર્ટિકલમાં એ જીનેન્દ્ર દર્શનનો છે, એમાં એ બધી વાતો લખી છે. એટલા માટે મોક્ષ માર્ગની ધર્માત્માઓ એ પ્રતિમાઓ સ્થાપે છે, બનાવડાવે છે, સ્થાપે છે, અને એનું પૂજન પૂજન વંદન સ્તુતિ આદિ પણ કરે છે. સ્થાનક વાસીમાં એ નથી, કૃપાલુદેવ જરાક કડક ભાવે સ્થાનક વાસીને જરાક કડક ભાવે બોલ્યા છે, આવું ન હોય, ધ્યાનનું કારણ છે, ઉડાવાઈને નિષેધ કર્યો છે. શું કે છે કે આ પુરુષ રાગ દ્વેષ રહિત છે એમ બાહ્ય ચેષ્ટાથી સામાન્ય જેવો જાણી શકે એમ બની શકે નહીં. એથી તે પુરુષ કશાય રહિત સંપૂર્ણ વિતરાગ ન હોય એવો અભિપ્રાય વિચારવાન જેવો સિદ્ધ કરતા નથી. કેવું તું કહી દીધું વિચારવાન જીવ નું મંતવ્ય નથી, આ અભિપ્રાય વિચારવાન જીવ નો નથી. ખરી વાત તો એમ છે કે જયારે જીવને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પહેલું પ્રગટ થાય નિર્વિકલ્પ દશામાં એક સાથે, ત્યારે એને નવ તત્વની સાચી ઓળખાણ, નવે તત્વના ભાવોની સાચી ઓળખાણ ત્યારે થાય. એટલે એમ કહેવાય છે કે નવ તત્વનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન અને નવ તત્વની શ્રદ્ધા તે સમ્યક શ્રદ્ધા. એ કહેવાનું કારણ એ છે કે એ વખતે જ એક શ્રદ્ધા જ્ઞાન બરાબર થાય છે ભારાત્મક રીતે. એ નવ તત્વમાં એક મોક્ષ તત્વ, એટલે મોક્ષ તત્વનું જ્ઞાન સમ્યક દ્રષ્ટિને થાય. અને સમ્યક દ્રષ્ટિ જ ખરેખર મોક્ષ તત્વ એવા સર્વજ્ઞ દેવને ઓળખે ખરી ઓળખાણ ત્યારે થાય. એ પહેલા મોક્ષની ભૂમિકામાં થાય છે ખરે, એ ભાવભાષણ રૂપે આવે છે, એ ભાવભાષણ રૂપે હોય છે, પણ એ બીજા સંકેતનો વિષય છે. બીજું સંકેત એટલે બીજું જ્ઞાન પ્રત્યે ત્યારે. બાકી મુખ્યપણે તો સમ્યક જ્ઞાન થાય, સીધો ઉપયોગ થાય ત્યારે જે જ્ઞાન પ્રગટે છે કે વિતરાગ દેવ કેવા હોય. એટલે ડુંગરભાઈને એનું જ્ઞાન ન હોય એ સંભવિત છે, ડુંગરભાઈને એનું જ્ઞાન ન હોય એ સંભવિત છે. કારણ કે એ તો પાછા સંપ્રદાયમાં પણ આ સ્વતંત્ર સંપ્રદાયમાં હતા, સ્થાનક પાસે તો સ્વતંત્રનો જે ખેતા પેટ છે એ 500 વર્ષ પહેલા નીકળ્યા. શાસ્ત્રો પણ એ છે ને, બધા શાસ્ત્રો એ છે, એ પુસ્તકની આગમ લિખા એ લોકોએ એમાંથી 33 માન્ય રાખીને સ્વીકાર્યા છે, 12 નિષેધ કર્યો છે કે શાસ્ત્રો બરાબર નથી. ને એમાં પ્રતિમાન સ્થાપના વિશેષ પ્રકારે છે. આ 33માં આવે છે જોકે, પણ એમાંથી કાઢવું પડે, કરોડામાં ચોખ્ખું હોય વિધિ વિધાન સહિત, એટલે એમ અમાન્ય કરેલા છે. બાકીના 33 માન્ય કરેલા છે. કારણ કે સંપ્રદાયમાં કોઈ પોતે શાસ્ત્રો નથી લખ્યા, કૃપાળ જરા કડક બોલ્યા છે કે 500 વર્ષ થયા આ સંપ્રદાય નીકળ્યો, કોઈ બુદ્ધિવાળો થયો જ નથી અંદર, બુદ્ધિવાળો થયો તો અછાનો ન રહીએ તો બધું લીખે છે કડક ભાષા. વેદાંતમાં એના કરતા ઘણા છે બુદ્ધિવાળા, એમ વેદાંતની સરખામણી કરી છે. વેદાંતમાં હજારો ગમે શાસ્ત્ર રચના થઈ છે, આમાં કોઈ એક જણે શાસ્ત્ર નથી લખી શક્યું અત્યાર સુધીમાં, બરાબર છે. વેદાંતની સરખામણી કરી છે, એટલે ડુંગરભાઈને એ ખ્યાલ ન હોય એ સંભવિત છે. સંપૂર્ણ કશાય રહિત, તેથી તે પુરુષ કશાય રહિત સંપૂર્ણ વિતરાગ ન હોય શરીર હોય ત્યાં સુધી એવો અભિપ્રાય વિચારવાન સિદ્ધ કરતા નથી. કેમ કે બાહ્ય ચેષ્ટાથી આત્મદશાની સર્વથા સ્થિતિ સમજાઈ શકે એમ ન કહી શકાય, એ માત્ર બાહ્ય ચેષ્ટાથી જ સમજાઈ શકે. એને અંતર પરિણામનું જ્ઞાન સાથે સાથે હોય તો એ બાહ્ય ચેષ્ટાનો મેળ મેળવી શકે, નહીં તો ન મેળવી શકે. અમે તો આપણે જુઓ ને, જેને પરિચય હોય એને બાહ્ય ચેષ્ટાને વધારે ખબર પડે, ઘરમાં ને ઘરમાં બધા એકબીજાથી પરિચિત હોય, ફરીથી કેમ આજ તમારા મોઢામાં મોઢા ઉપર ફેરફાર છે પેલી જેને મને અંદર છે એને કઈ ન ખબર પડે અને એ મારા જીવો દેખાતો નોર્મલ જ દેખાતો હોય ઘરમાં રહેતા હોય તરત કહી દે આજ કેમ તમારા મોઢા ઉપર ફેરફાર છે ક્યાંથી ખબર પડી એને કે એને એ પરિચય છે એ ભાવોનો પરિચય છે કે આ ખીજાય ત્યારે આવા ભાવ આવું મોઢું હોય આ રિહાય ત્યારે આવું મોઢું હોય આ પ્રસંસિત હોય ત્યારે આવું મોઢું હોય હું અને જેવી ગડબડ હોય એવું એને તરત ખબર પડી જાય બધાને ન ખબર પડે અજાડાવાની કેમ ખબર પડે શ્રી સુંદરદાસે આત્મજાગ્રત દશામાં સુરાતન અંગ કહ્યું છે એમાં વિશેષ ઉલ્લાસ પરિણતિથી સુરવીરતાનું નિરૂપણ કર્યું છે સુરવીરતા એટલે કઈ જાતની અંદરની સુરવીરતા અંદરમાં જે પોતાને દુઃખદાયક પરિણામો મલિન પરિણામો છે એને જે મારી શકે હણી શકે એ સુરવીર એટલે જ આપણે ભગવાનનું નામ અરિયંતાણમ એટલે છે કે એમણે બધા અંદરના પરિણામો જે દુશ્મનો છે એને હણ્યા એટલે એના માટે જે પુરુષાર્થ જોઈએ સુરવીરતા જોઈએ પરાક્રમ જોઈએ શ્રી સુંદરદાસે આત્મજાગ્રત દશામાં સુરાતન કહ્યું છે તેમાં વિશેષ ઉલ્લાસ પરિણતિથી સુરવીરતાનું નિરૂપણ કર્યું છે કારણ કે સુરવીરતા એ ઉલ્લાસ વગર હોય નહીં એ ઠંડા પરિણામ નથી એ જોરવાળા પરિણામ છે સુરાતન છે એમણે એ પ્રકારે જે વર્ણન કર્યું છે બહુ સારું કર્યું છે એમ કરીને પોતે એમને તો શું હતું કે જે વાંચે બધું કંઠસ્થ થઈ જાય યાદદાસ્ત બહુ પાવરફુલ હતું ને એક સાથે શતાવધન કરી શકતા હતા એટલે એમને બધું વાંચે એ યાદ રહી જતું હતું એટલે એમને કાગળમાં પણ એક કાવ્ય લખ્યું છે ચાર લીટીનું મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે ઇન્દ્ર હું કતલ કરી કેવો રજપૂતો હે કેવો રજપૂત છે રજપૂતો બધા સુરાતનો ક્ષત્રિય તો કે આત્મા પણ ક્ષત્રિય છે આત્માને બધી ઉપમાં લાગુ પડે એક એવું વિશેષણ નથી જે આત્માને લાગુ ન પડે ઠીક ભાષામાં જે વિશેષણના શબ્દો છે એમાં એવું એક વિશેષણ નથી કે જે આત્માને લાગુ ન પડે પછી આપણે બે ભાગ પાડીએ છીએ આ વિશેષણ સારા અને આ ખરાબ પણ ખરાબ વિશેષણ આત્માને ઉલટી રીતે લાગુ પાડી શકાય છે અને સારા વિશેષણ સુલટી રીતે લાગુ પાડી શકાય છે જેમ કે જગતના માણસો કુટુંબ પ્રતિબંધમાં છે અને જ્ઞાનીઓ ગાંડા છે કે એવા પ્રતિબંધમાં નથી રહેતા એટલે શિખામણ પણ ગાંધી શિખામણ લખે તો પણ દેવો લખે ને સુભાષભાઈ કે આ તમને ગાંધી શિખામણ લખું છું કે તમારા કુટુંબ પ્રત્યેનો રાગ છોડો હવે બધા વિશેષણ લાગુ પડે મૂર્ખતા ગામપણ બુદ્ધિ આત્મા રજપૂત છે એમ કે છે ક્ષત્રિય છે કેમ કે અંદર લડાઈ કરીને દુશ્મનને હણી નાખે છે આત્મા વાણીઓ પણ છે વાણીઓ હું પાકો બહુ હોય પ્રયોજનનો એટલો પાકો હોય કે એમાં ભૂલ ન કરે પણ પ્રયોજનની તીક્ષ્ણ દ્રષ્ટિવાળા હોય એ ખરો વાણીઓ પોતાના સુખ માટે પોતાની સુખ શાંતિ માટે એ પછી બીજાનો વિચાર ન કરે એને એટલું બધું મુખ્ય કરે કે આખી દુનિયા પડી રહે અને પોતાની સુખ શાંતિ સાધી લે એનું નામ ખરો વાણીઓ આત્માની સેવા કરે એનું નામ ખરો ક્ષુદ્ર સેવક બધા લાગુ પડે છે વિશેષણ અને આત્મા જે ચૈતન્ય બ્રહ્મ છે એમાં મસ્ત રહે લીન રહે એનું નામ બ્રાહ્મણ એ ચારે બધા વિશેષણ લાગુ પડે છે આત્માને. શું ક્ષત્રિય નું વિશેષણ પુરાતન છે ને, એટલે ક્ષત્રિય ની વાત કરી છે. મારે કામ ક્રોધ, કામ અને ક્રોધ ને મારે બધા સબ, લોભ મોહ પીસી બારે, અને લોભ અને મોહ ને તો પીસી નાખે. ઇન્દ્રિય હું કતલ કરી, ઇન્દ્રિય ભાવો ની તો કતલ કરી નાખે, ઈચ્છા જ ઉત્પન્ન ન થાય. એવો રજપૂતો છે, એવો રજપૂત છે. માયરો મહામત મન, જે મન છે એ હાથી જેવું છે. મત એટલે બળવાન. માયરો મહામત મન, મહાન મત એવા મસ્ત એવા મનને પણ જેને માર્યું છે. મારે અહંકાર મીર, મીર એટલે મોટો સોંદરો, એને મીર કે. ભાડે ભાઈ મોટો મીર હોય તો શું થઈ ગયું એમ કે ને, બળવાન હોય એને. મારે અહંકાર મીર, મારે મદ મત્સર, મદ એટલે અભિમાન અને મત્સર એટલે ઈર્ષા. મારે મદ મત્સર એસો રણ રૂતો હે, રણમય, રણમાં એવી રીતે રૂતો એટલે લડે છે. આવા બધાને મારવામાં બરાબર લડાઈમાં સુરવીર છે, લડાઈમાં રણમાં રૂતો છે એટલે લડાઈ લડે એવો છે. મારી આશા તૃષ્ણા પુની, મારી આશા ને તૃષ્ણા ને પણ જેને મારી છે. પાપી ની સાપી ને સાપી ની દો, એ પાપણી ને સાપણી છે. કેવી આશા ને તૃષ્ણા એ બહી ને પાપી ની સાપી ને મારી. સબકો સંહાર કરી નિજ પદ પહોંચતો હે, એ બધાનો સંહાર કરીને પોતાના નિજ પદ સુધી જે પહોંચ્યો છે. સુંદર કહત એસો સાધુ કોઈ સુરવીર, પોતામાં છેલ્લે પોતે સુંદર પોતાનું નામ નાખે છે. સુંદર કહત એસો સાધુ કોઈ સુરવીર, આવો કોઈ સુરવીર સાધુ, વેરી સબ મારી કે નિશ્ચિત હોય સૂતો હે. બધાને વેરી મારીને હવે નિરાતે સૂતો છે. હવે કોઈ એની સામે એને કાંઈ કોઈ કરી શકે એવું નથી, કોઈ એને દુઃખી કરી શકે એવું નથી. નિરાતે હવે હું વાંધો નથી, ક્યાં સુધી સૂતો નહીં યાર. નિરાશ થઈ ગઈ એને, જેમ કોઈ નિરાતે થઈને નિરાતે સુઈ જાય, પણ હવે કોઈ આત્માનું અહિત કરે એવા પરિણામો અંદરમાં ધ્યાને એવા બધા પરિણામોને મારીને રજપૂત સુરવીર તો નિરાતે નિતપદમાં સૂતો છે. કે એમને સ્વતંત્રમાં બહુ આ બધા એમના બહુ સારા કાવ્યો લખ્યા છે. અને ગુરુ ભક્તિ તો એવી સરસ કરી છે, એવી સરસ કરી છે. ગુરુ કૃપાને ગુરુ ભક્તિને એમ લખ્યું છે. એમને ગુરુ પર તો બે ત્રણ પ્રકરણ લખ્યા છે, એ બધા બહુ સારા લખ્યા છે. ૬૭૩ નો એક પુષ્કળ છે. સ્વાધ્યાયમાં કેવી રીતે મુમુક્ષુ એ સ્વાધ્યાય કરવો એના ઉપરનો માર્ગદર્શન છે. લખ્યું છે કોઈ મુનિ છે એમને લખ્યું છે. સ્થાનક વાસીમાં સાત મુનિ એમને સંપર્કમાં હતા ને, લલ્લુજીને દેવકરણજીને પુષ્પ બધા, એમાંથી કોઈને પત્ર લખ્યો લાગે છે. મુનિશ્રી લલ્લુજી, લલ્લુજી ઉપર શ્રી સાયલા ક્ષેત્રે કર્મે કરીને વિચરતા પ્રતિબંધ નથી. એટલે તમે વિચાર કરો છો એમાં સાયલા જાઓ તો જરૂર જાઓ, એમાં કઈ વાંધો નથી. યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થયા પહેલા કહ્યું કે તમે મુમુક્ષુ દશામાં છો, જ્ઞાન દશા ઉત્પન્ન થઈ નથી. પણ શું છે કે બારમા સાધુનો વેસ હોય એટલે લોકો એમની પાસે આવે એવી રીતે સાંભળવા કે કંઈક અમને સમજાવો, અને એ જાતનો એમનો ઉદય હોય છે, એ પણ ઉદય છે. અને એમને પણ બે વાત કરવાનો ઉદય ભાવ હોય છે, ઉદયનો ઉદય ભાવ બે વખતે હોય છે. સાહેબ મુમુક્ષુ દશા છે, જ્ઞાન દશા નથી પ્રગટ થયું એટલે લખે છે. યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થયા પહેલા જે જીવોને ઉપદેશક પણ વર્તતું હોય એટલે ઉદય હોય એ જાતમાં, અથવા આપણે એમનાનો કે સત્સંગ કરતા હોય તો એક જણ બોલે ને બીજા બધા સાંભળે એમ બને છે ને, તો મુમુક્ષુ મુમુક્ષુ સત્સંગ કરે તો કોઈ જ્ઞાન તો હજી સમ્યક જ્ઞાન થયું નથી, યથાર્થ જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન એ થયું નથી, અને એ રીતે બીજાને કહેવાનો ઉદય વર્તતો હોય તે જીવે જે પ્રકારે વૈરાગ્ય ઉપશમ અને ભક્તિનો લક્ષ થાય તે પ્રકારે પ્રસંગ પ્રાપ્ત જીવોને ઉપદેશ આપતો ઘટે. એને શું કરવું, ઉદાસીનતા કેવી રીતે કેળવવી, દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષ પ્રત્યે ભક્તિના પરિણામ કેવું છે, કેમ હોવા જોઈએ, શા માટે હોવા જોઈએ, કેવા હોવા જોઈએ, અને કસાય રસ ઉપશમ એટલે કસાય રસ કેમ મંદ પડે રોજિંદા જીવનમાં, એ પ્રકારની ચર્ચા કરવી, ઉપદેશ આપવો ઘટે એટલે એ પ્રકારની ચર્ચા વાર્તા કરવી ઘટે. અને જે પ્રકારે તેના નાના પ્રકારના અસદ આગ્રહનો તથા કેવળ વેશ વ્યવહાર આદિનો અભિનિવેશ ઘટે તે પ્રકારે ઉપદેશ પરિણામી થાય તેમ યથાર્થ વિચારીને કહેવું ઘટે. શું કહે છે કે જે પ્રકારે અનેક પ્રકારના અસત આગ્રહ એટલે ખોટો આગ્રહ અપ્રયોજનભૂત વિષયમાં પકડ હોય એ બધી મૂકી દેવી. તો સામાન્ય રીતે પ્રકૃતિગત શું હોય છે કે એને એમ કે હું કહું બરાબર પછી ફેરફાર એમાં ન થવો જોઈએ, એમાં ત્યાં સુધી આગ્રહ હોય કે હું શબ્દ બોલ્યો ને એ શબ્દ બદલવો ન જોઈએ, ત્યાંથી માનીને પોતાનો જે અભિપ્રાય હોય એ પ્રમાણે બધું કામ થવું જોઈએ, એ પ્રમાણે બધા એ ચાલવું જોઈએ. એવું અમુક જાતના જે વ્યવહારના નાના મોટા કામોની અંદર જે આગ્રહ હોય છે એ બધા અસત આગ્રહ છે, બિનજરૂરી આગ્રહ છે. અને ધાર્મિકમાં કદાગ્રહ હોય, ક્રિયાનો આગ્રહ હોય, સંપ્રદાયનો આગ્રહ હોય, એ બધા પણ અસત આગ્રહ છે. એક પ્રકારના અસત આગ્રહનો તથા કેવળ વેશ વ્યવહાર આદિનો અભિનિવેશ ઘટે ઘટે તો ઓછો થાય, કારણમાં જે બાહ્ય ક્રિયા છે વેશ વ્યવહાર આ પ્રકારનો વ્યવહાર આ પ્રકારનો વેશ એનો અહંભાવ અભિનિવેશ એટલે એનો અહંભાવ મટે ઘટે ઓછો થાય, તે પ્રકારે ઉપદેશ પરિણામી થાય. શું એ કેમ પરિણમે પોતામાં કેવી રીતે લેવું સમજીએ તો છીએ આપણે, હવે પરિણમે કેમ એ પ્રકાર લેવો. શું વાત કરી, આપસના સત્સંગમાં પરિણમન કેમ થાય, આપણે લાગુ કેવી રીતે કરીએ આ બધી વાતો આપણા પરિણમનમાં, તેમ આત્માર્થ વિચારી કહેવું ઘટે, તેમ આત્મકલ્યાણને મુખ્ય રાખી મુખ્ય રાખીને, આત્માર્થ એટલે આત્મકલ્યાણનું પ્રયોજન એને મુખ્ય રાખીને મુખ્ય વિચારીને કહેવું ઘટે. ક્રમે કરીને એટલે એમ આત્મકલ્યાણને વિચારીને કહેવું ઘટે એનો અર્થ છે કોઈના ઉપર લક્ષ્ય નહીં રાખવાનો, કોઈ વ્યક્તિ વિશેષ ઉપર કે કોઈને લક્ષ્યમાં રાખીને ચર્ચા નહીં થવી જોઈએ, પોતાના આત્મકલ્યાણ માટે બધાના આત્મકલ્યાણ માટે. ક્રમે કરીને તે જેવો યથાર્થ માર્ગને સમ્મુખ થાય તેવો યથાશક્તિ ઉપદેશ કરતો હોય છે. પહેલી દિશા ને એટલે એમને પાસે પાસે એમાં આવતા હોય ગ્રસ્તો કે ક્રમે કરીને તે જેવો યથાર્થ માર્ગને સમ્મુખ થાય વિતરાગ માર્ગને સમ્મુખ થાય એવો યથાશક્તિ પોતાની યોગ્યતા હોય એના પ્રમાણમાં ઉપદેશ કર્તવ્ય છે એ જાતને એમને સૂચના અને આજ્ઞા આપી છે. આ પ્રકારે તમારે સત્સંગ કરવો બીજા પ્રકારે એવું એક પારિગ્રાફ બહુ સરસ 1670 ના પત્રમાં આ બાજુ લખેલો છે 492 પાને નીચે છેલ્લો પારિગ્રાફ ઉદય યોગે તથારૂપ આત્મજ્ઞાન થયા પહેલા ઉપદેશ કાર્ય કરવું પડતું હોય. એ ઉપદેશ કાર્ય એટલે શું? સત્સંગ. ઉપદેશ ખરેખર તો ઉપદેશ કરવાનો કોઈ અધિકાર નથી, પણ સત્સંગને આપણે લઈએ ને, આપણે જે લાગુ પડે એ વાત સત્સંગની છે. સત્સંગ કરાવતા હોય. તો વિચારવાન મુમુક્ષુ, અમુમુક્ષુ માટે તો વિચારવાન મુમુક્ષુ, પરમાર્થના માર્ગને અનુસરવાની હેતુભૂત એવી સત્પુરુષની ભક્તિ, સત્પુરુષના ગુણગ્રામ, સત્પુરુષ પ્રત્યે પ્રમોદ ભાવના અને સત્પુરુષ પ્રત્યે અવિરોધ ભાવના લોકોને ઉપદેશે છે. આવા ભાવો થાય એવી વાતો કરે. જે પ્રકારે મતમતાંતરનો અભિનિવેશ કરે, મતાગ્રહ અને સત્પુરુષના વચન ગ્રહણ કરવાની આત્મવૃત્તિ થાય તેમ કરે છે. વર્તમાન કાળમાં તે પ્રકારની વિશેષ હાનિ થશે એમ જાણી જ્ઞાની પુરુષોએ આ કાળને દુષ્મ કાળ કહે છે અને તેમ પ્રત્યક્ષ દેખાય છે. સર્વ કાર્યમાં કર્તવ્ય માત્ર આત્મા જ છે એ સંભાવના, સંભાવના એટલે સારી એવી ભાવના નિત્ય મુમુક્ષુ જુદો કરવી યોગ્ય છે. આત્મકલ્યાણની ભાવના રાખવી એ તો મુખ્ય વાત છે. Oh,